હજારો કરોડો ગીતાઓ વહેતી છે, કારણ કે લોકો સુધી આ ગીતાનો દિવ્ય પવિત્ર જ્ઞાન જાય અને ગીતાના જીવનમાં સંસ્કારો ઉતરે, તેનું જીવન પવિત્ર થાય, એના કુળના વડવાઓ સદગતિએ જાય, એની ભવિષ્યની પેઢીમાં એક ઉજ્જવળ પોતાના કુળને ઉજ્જવળ કરે એવા સંસ્કારો પડે, એનો બેઝ, એનો આધાર છે ગીતા. અને એટલા માટે આજના મહિનામાં કરોડો લાખો ગીતાનું સેલ હરે કૃષ્ણ સંસ્થાના ભક્તો કરે છે, પ્રયાસ કરીને, પોતાનું ધન લગાડીને, શરીર લગાડીને. કારણ કે ગીતા જયંતિ મેરેથોન આ એક મહિનો છે, એક દોડ. મેરેથોન મતલબ એક કોમ્પિટિશન, એક સ્પીડી કોમ્પિટિશન, એકબીજાને પાછળ રાખવાની કે હું વધારે ગીતા સેલ કરીશ, એવા ભક્ત કે હું વધારે કરીશ. ભક્તો લાગી જાય છે. બીજું એક તો મહત્વપૂર્ણ કે ગીતા જયંતિ મહિનો છે, મક્ષર મહિનો પૂરો થયો. અને આજે આપણા વૈષ્ણવ કેલેન્ડર અનુસાર માક્ષર મહિનાનો છેલ્લો દિવસ છે, આપણે ગુજરાતી મહિના અનુસાર અડધો છે, અડધો માક્ષર ગયો. પણ આપણા ગોકુળ મથુરા વૃંદાવનના કેલેન્ડર અનુસાર, વૈષ્ણવના કેલેન્ડર અનુસાર આજે માક્ષર મહિનાનો છેલ્લો દિવસ છે. અને છેલ્લા દિવસે શું થયું તમને ખબર છે? માક્ષર મહિના એક મહિના સુધી ગોપીઓએ વ્રત કર્યું હતું કૃષ્ણને પતિ રૂપે પામવાનું, કાત્યાયની દેવીનું. અને વ્રતની આજ ઉજવણી હતી. યમુનાના ઠંડા જળમાં ગોપીઓ સ્નાન કરતી હતી અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરબ્રહ્મ શ્રી ભગવાન કૃષ્ણચંદ્ર આજના દિવસે ગોપીઓની વસ્ત્ર હરણ લીલા કરી. ગોપી વસન હર આજના દિવસે. અને વચન આપ્યું હતું કે આગામી શરદ પૂર્ણિમાની રાત્રિએ તમને દિવ્ય મહારાસનું સુખ પ્રદાન કરીશ ગોપીઓને. કારણ કે ગોપીઓનું વ્રત પૂરું થયું અને ભગવાનને પ્રિયતમ રૂપે પામવાની એમની જે આકાંક્ષા હતી. કોણ હતી ગોપીઓ? પ્રશ્ન થાય કે કોણ હતી? ભાવનગરની એકે નહોતી. હવે થશે સાધના સોસાયટી છે ને, સાધના મતલબ સમજો છો? સાધના એટલે શું? સાધના સોસાયટીનું નામ નહી ખરાબ કરતો તમે લોકો. આ મહેમાન ને થઈ જવું જોઈએ કે ના ના સાધના, એ બધા સાધના કરવા જોઈએ. ખાવા પીવાની સાધના એક થતી હોય, હોવાની બીજી કોઈ સાધના ભગવાનને પામવાની ન થતી હોય એવું નહીં થાય. સાધના મીન્સ જેનાથી ભગવાન પ્રાપ્ત થાય. વહેલા જાગવું, જપ કરવા, વ્રત કરવું, ભાગવત વાંચવું, સેવા કરવી, પુણ્ય કરવું, દાન દેવું, યજ્ઞ કરવા, આ બધી પોતપોતાની શક્તિ અનુસાર, સમજણ અનુસાર સાધના આવે. મનુષ્ય જીવન તપસ્યાને સાધના કરવા માટે મળ્યો છે, ભોગ કરવા માટે નહીં. ભોગી થશે તો રોગ આવશે. મનુષ્ય જીવન યોગ માટે મળ્યું છે, ભક્તિ યોગ. અને યોગ મીન્સ સાધના, સોસાયટી મીન્સ સમાજ, સંઘ. સાધન ભક્તો બેઠા છે, સાધકો જે ભગવાન સાથેના સંબંધને સમજે છે, પોતાના આત્મ સ્વરૂપને સમજે છે અને આત્માનો સંબંધ ભગવાન સાથે જલ્દીથી જલ્દી પ્રાપ્ત થાય એવી સાધનામાં લાગે છે વૈષ્ણવ. અને બાકી તો હું આ શરીર છું, 40-50-60 કિલોનું લોથડું, એને ખવડાવું, પીવડાવું, બસ સુવડાવું, એને કપડાં ભોગ દેવો, આવી જ પ્રવૃત્તિ છે પશુ જીવન. તો એને તો કોઈ મતલબ નથી સાધના હરે કે ભગવાન હરે, અજ્ઞાની. અને એવા લોકો શું કરશે? દુઃખ, ઉપાધિ, ચિંતા, અંતે મૃત્યુ, અંતે નરક, દુર્ગતિ. માનવ જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણએ દિવ્ય બુદ્ધિ આપી છે, જે બુદ્ધિના બળે આપણે જન્મ મૃત્યુમાંથી છૂટીને ભગવાનને પામી શકીએ. પણ એ ઉપયોગ ન કરીને કેવળ ખાવા પીવા, ઊંઘવાને, સંસારિક કાર્યોને, વ્યવહારમાં વ્યર્થ સમય બગાડીએ તો અંતે દુર્ગતિને, લક્ષ 84નો ફેરા. કોઈ કે કોણે જોયું, કોણે કીધું, આજના સ્પષ્ટ કરીએ કોને ખબર છે? કોણ તમને ખબર છે કે ક્યાં હતા? તમે ક્યાં હતા એને ખબર પડે. અત્યારે સહી તો દેખાય છે, અત્યારે દુખીને ડાળ્યા છો અને કાળાના મુખના કોળિયા અત્યારે જ દેખાય છે ને. ભૂત વર્ત ભવિષ્ય છોડો, પ્રેઝન્ટ વર્તમાન તો જુઓ કે કેટલી ચિંતા દુઃખ છે, કેટલો તાપ છે, ઈર્ષા ક્રોધ અગ્નિ થી બળી રહ્યા છે બધા. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે, નૈવા વિગલ રાજ જલે જરાહા. સુખદેવ ગોસ્વામી કહે છે, હે રાજા પરીક્ષિત, માક્ષર મહિનો પૂરો થાય ને એટલે શરદ ઋતુ પૂરી થાય. હેમંત ચાલુ થઈ ગઈ ને માક્ષરમાં, તો શરદ ઋતુમાં એની પહેલા વર્ષા ઋતુ હોય. વર્ષા ઋતુ હોય તો સરોવરમાં નદીઓમાં તળાવમાં પાણી વધે, પાણીનો ફોર્સ વધે, પાણી વધે. પછી જેમ જેમ શરદ ઋતુ આવતી જાય ને હેમંત ઋતુ આવે ને પછી ગ્રીષ્મ ઋતુ આવે તો સરોવરનું જળ સુકાતું જાય. અને સરોવરનું જળ સુકાતું જાય ને સરોવરની અંદર રહેનારા જલચરા જલચર માછલી દેડકા કીટ આદિ જે જળચર પ્રાણીઓ છે એ લોકો મરવા માંડે. કારણ કે પાણી પાણી જેનું જીવન છે અને પાણી ઓછું થાય રોજ સૂર્યના કિરણો પાણીને શોષણ કરે હે ને, ધીરે ધીરે પાણી ઓછું થાય અને અંતે સૌ જળના જે જીવો છે એના પ્રાણ પૂરા થાય. પણ એ અંદર રહેનારા માછલી દેડકા એ મૂંખ્યા એ ખબર નથી કે આપણે મૃત્યુ તરફ, કારણ કે પાણી ઓછું થઈ ગયું. એવી જ રીતે હે રાજા પરીક્ષિત, કળિયુગની અંદર કુટુંબનું પાલન પોષણ કરવામાં રજા પચેલા મૂર્ખ સંસારી જીવો એને એ ભાન નીકળે કે એને મરી ગયા છે. આપણું પણ પાણી ઘટી, પાણી ઘટે ડોક્ટર ભાઈ પાણી વધે ઘટ થાય. એટલું જ નહીં, આપણું આયુષ્ય રૂપી સમય કાળ આપણને ખાઈ રહ્યો છે. પ્રતિ સેકન્ડ આપણે કાળ તરફ મૃત્યુ તરફ આપણું મૃત્યુ આવી. આજ આપણે નથી મર્યા ને, દસ કલાક મરી ગયા. આજ દસ વાગ્યા ને દસ કલાક મરી, રોજ મરવી છે એક એક મિનિટ એક એક કલાક. 25-50 વર્ષ બધા કાળ તરફ જઈએ તો આપણને ખબર નથી આપણે મોજમાં પીડાય. જે રીતે પેલા સરોવરના કેમ મોજ કરતા હોય એને ખબર નથી કે આપણને પીડાવાની છે મોજ. એવી આપણી દશા છે, છતાં આપણે આપણી જાતને બી સમજે ને આઈ એમ એડવાન્સ. અને જે વેચા પચાસ અને પાછા પાપમાં ભોગમાં કેટલી કેટલી દયનીય સ્થિતિ છે આપણી બધાની. તો સાધના એટલા માટે વૈષ્ણવા સત્યને સમજે છે કે નહીં ભગવાન સાથે મારો સંબંધ છે અને ભક્તિ કરવી સાધના કરવી આ મારો ધર્મ છે અને એની વૃદ્ધિ જેમ થાય એવી એવા સત્સંગોમાં હું જઈશ. આવો એનો શુભ વિચાર. હવે તમે નિર્ણય કરો, 20 મિનિટ કોણ ગાંડું છે કોણ પાગલ છે. જેને પોતાની ગાંડા એને કહેવાય ગુજરાતીમાં, જેને પોતાની પોતાની ખબર ન હોય. આપણે આત્મા છે અને આત્માનો ધર્મ ભક્તિ છે એની ખબર નથી તો એને એ ટાઈટલ લાગી જશે. એ આ મને જો હું શરીર જ છું તો શરીર તો આપણે છે નહીં, આપણે આત્મા છે. શરીર તો નશ્વાન છે, વહી જશે, કાંઈ નહીં ભણે. એટલા માટે સુખદેવ ગોસ્વામી આ પ્રસંગ સંભળાવી રહ્યા છે મિની મહારાજનું આખ્યાન, કે ત્યાં સ્પષ્ટ કહેવાય રહ્યું છે કે ગુણજ્ઞ સાર ભાગીના અને આર્ય પ્રકૃતિના મનુષ્ય કેવળ સંકીર્તન યજ્ઞ કરશે અને આ સંકીર્તન યજ્ઞના દ્વારા એ ભગવાનના શ્રી ચરણ કમલોને પ્રાપ્ત થશે અને વર્તમાન જીવન પણ એમનું સુખમય આનંદમય વ્યતીત થશે ભગવાનની કૃપાથી. આ ભગવાન આ એક સિમ્પલ ફિલોસોફી કે આપણે ભગવાન ભગવાનના અંશ આત્મા છીએ, બધાનો એક જ ધર્મ છે. ગુજરાતમાં તો ધર્મ એટલે માથાનો દુખાવો થઈ ગયો છે. કયો પાળવો ને કોણ હાસો ને અમારો વોલ્યો ને અમારું આમ ને અમારા આમ બધા મથે છે. કોરે કોરા અજ્ઞાનીઓ જ્ઞાનો જ્ઞાન, કોઈ શાસ્ત્ર વાંચ્યા નથી, સત્ય હું છે ખબર નથી, હો ઊંચું અને બીજાનું નીચું, આઈ એમ રાઈટ બસ એવી રીતે બધા મથે છે. ભગવાન શું કહે છે ગીતામાં, સુખદેવજી ભાગવતમાં શું કહે છે, વ્યાસ ઈ કાંઈ નહીં જોવાનું, અમારું સાચું. તમારું કેટલી ઉત્યારી કેટલી કોઈ પરંપરા કે એવું કોઈ કીધું છે? અડધેથી કોઈ મારી જેવા આવીને રમાડવા માંડ્યા ને રમી ब्रह्मा मंडल कि मूल जवन कोई ना बोलिया नहीं कोई धर्म ना है तेरा कारण कि मूल केवल कृष्ण है गीता में कैसे अहम सर्वस्य प्रभु आनी पहला हूँ गाड़ी में आओ तो मैं कीधु साधना सोसायटी में मेरा पीपल वाला भाऊ बहन मैं कीधु जावा तो ये पहला एक खाचो वाले तो बोल को योगेश्वर सोसायटी जीवन भोगेश्वर सत्य जो ज्ञान अर्धो गुण होनी करता है आचरण अर्धो किलो हो महत्व એની ધાર્મિક ને એની વૈષ્ણવ ને એની ભગત એમ નારા લગાડે કે દેખાવ કરે કઈ ના થયું સૂર્યને એની ઓળખાણ આપવાની જરૂર ન હોય કે હું આટલો પ્રકાશ આપું એમ ક્યાં પછી સૂર્ય કોઈ મીડિયમ દેવું પડે સૂર્યને એમ અત્યારનો સમાજ આપણે કઈક વાત કરીએ ધર્મની હા હા બરોબર બીજો હું કોઈ બી ખોલ્યું ભાગવત સપનામાં ખોલ્યું એમના મનનો આત્મા ગીતામાં આમ લખ્યું ભાગવતમાં આમ લખ્યું આપણને એમ થાય કે વ્યાસદેવ આને અવતાર ઉતર્યો છે આમાં એવી વાતો કરતા સિમ્પલી ધર્મના પગલા ઉપર લખ્યું છે કે એક સાચા વૈષ્ણવ સંતને એના આચરણથી ઓળખાય અને એનું કનેક્શન વેગારે અને ભગવાનને હોવું જોઈએ અડધેથી ઊભું કરેલું નહીં કોઈ અને એવા સંતના ચરણોમાં બેસી અને શાંતિથી પહેલા સંભળાય અને પછી ભગવાનને આપી દો ઉપયોગ કરવામાં એનો થોડો ઉપયોગ કરાય શું રાઈટ શું રોંગ અને એની તરત જે રાઈટ વસ્તુ છે એને જીવનમાં ઉતારે આ બધા પાસા અત્યારે કળયુગમાં ભાંગી ગયા નબળા પડી ગયા કોણ બોલે છે એ જોવાનું નથી કથા થાય છે ને બાપુ બે પેલું જ રોંગ ક્યાં બેહા એ પેલા જો કે આનો મૂળ શું છે ક્યાંથી છે બીજું શું બોલે છે ગીતામાંથી બોલે છે ભાગવતમાં બોલે છે કે બીજું ખોલીને બેઠા કે એનું ઘરનું વાંકે એ જોવાય ને કે આ બાપુ બોલ્યા કે બધ બાપુ એને ઘરનું સારું કર્યું નહીં નહીં વિચાર કરશે બુદ્ધિમાન શું ક્યાંથી બોલે સુખદેવજીએ કીધું પ્રમાણ છે જો હરે કૃષ્ણના સત્સંગો પ્રૂફ હારે ગીતાનો અધ્યાય અને આ નંબરના શ્લોકમાં આમ લખ્યું ખબર જોવો ઘરની વાત જ ક્યાં અને એની પર પ્રેઝન્ટ હાલવાવાળાના જીવન નજારો વૈષ્ણવને જોઈ લો પ્યોર થઈ રહ્યું છે આ સમાજમાં એટલા માટે કળિયુગ બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે જે લોકો વ્યસન કરે છે ને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે એ રાઈટ ડિસિઝન ઉપર ક્યારેય નહીં આવે સત્યને જાણવા છતાં સમજવા છતાં એ રોંગ જ પગલા ભરશે એમાં એના ઘરનો હિત થાય પાપ લાગશે શરીર બગડશે બધું સમજવા છતાં એ એક નંબરનો અજ્ઞાની રહેશે એ કઈ રીતે ધર્મની વાત જ કરી શકે જેના મુખમાં 120 કે 135 હોય પેલા એ બેંકર પછી બીજી વાત કરી ધર્મની આ તો તમારા થૂક પહેલા ગીતામાં આવું નહીં તું પહેલા શોધતો નથી તમે ગીતા બોલતા હોય અને ઘરના વડીલ હોય પાંચમાં પૂજાતા હોય એને એ ખબર ન હોય કે બેડી ધુમાડા ન કટાય છોકરા આમે કે સંતો આમે કે બહેરા આમે એટલી તો સમાજના આગળ ભાન અને સમાજના આગેવાન લીડર હશે યજ્ઞ આચરતી શ્રેષ્ઠ કૃષ્ણ ગીતાના ત્રીજા અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે કે વડીલો જેવું જેવું આચરણ કરશે વાણીવાળા એવું શીખશે તો વડીલો એ ધર્મને પહેલા ઓળખતા શીખો જે કયો રહે સીધું ઓલાય ટોપી પહેરી આ મેં પહેરી ઓલાય કંઠી બાંધી મેં બાંધી એમ હા કે નો રખાય સત્યને સમજાય પણ અત્યારે તો ધર્મ કે ગુરુ કે શાસ્ત્ર એમાં ગમે એ હોય હાલશે બાકી 5 રૂપિયા વસ્તુ લઈએ 10 વાર પૂછશે એની ગેરંટી કેટલી તારી નહીં 5 માં ઓલો કેટલી આપણે પૂછે પણ ગુરુ ને ધર્મ માં તરત પૂછે કે આમ કે કઈ પૂછવાની હાલશે ગમે હાલશે એમાં કઈ પૂછવાનું જ નહીં ગમે હાલશે એટલા માટે પ્રભુપાદજી વિદેશની ધરતી ઉપર મોટા મોટા સાયન્ટિસ્ટો બેરિસ્ટરોને પણ પરાસ્ત કર્યા કારણ કે એની પાસે સત્ય હતું ગીતાને ભાગવત એના ઘરની કોઈ વાત નથી એ તો વિદેશની ધરતી પર જ્યાં કૃષ્ણને કોઈ ઓળખતું નથી कृष्ण भगवान से ही खबर ही नहीं थी। प्रभुपाद जी क्या बोलता कि गॉड इज गॉड मीन्स, एक व्यक्ति प्रश्न पूछो कि हु इज गॉड, तो प्रभुपाद जी कृष्ण इज गॉड। तो इन्हें और पूछ विस्तार थी तो इंडिया सोदी भी गॉड। मैं सांभू छू कि भारत में तो बहु भगवान है, बोला ये हम नहीं सुनते कारण कि आया पता भगवान से शेरवा वसा भगवान दर्दी वसा डॉक्टर भी दीजिए बदान गुरु थे जाओ बदान भगवान थे जाओ तो के सब बहु बड़ा गॉड से। तो प्रभुपाद जी सिंपली कि तो गॉड मींस कृष्णा। हवे ना बदान क्रिश्चियनो छे ई धरती ऊपर मोस्ट ऑफ क्रिश्चियनो यूएसए में અને ના પ્રભુભાઈ બિંદાસ બોલે છે અને તો કે ક્યાં લખી પ્રૂફ તરત પ્રભુભાઈ ગીતા ખોલે છે તો એ લોકો એનું બાઇબલ ખોલશે ફટ દે તો પ્રભુભાઈના બાઇબલમાં લખીને બધા કૃષ્ણ ઇઝ ગોડ અને સાબિત કરીને દેખાય કારણ કે જે બાઇબલ લખવાવાળા ઈશુ છે એને પણ નથી કીધું આઈ એમ ગોડ આઈ એમ સન ઓફ ગોડ એટલે હું ભગવાનનો પુત્ર છું। ઈશુ જેને બાઇબલ લખ્યું ઈશુ ક્રાઇસ્ટ એમણે પણ નથી કીધું હું ભગવાન તો કુરાન પૈગંબર ખુદા નો મેસેજ દેવા વાળો હું પૈગંબર છું ખુદા કોઈ ઓર છે પણ ભારતમાં નહીં નહીં હું શું જે કઈ છું મારા ફોટા રાખો બીજા જાવે હવ હવ પોતાના ઘરમાં ટાંગ્યા છે લખવાથી થઈ ગયું છે સંત શિરોમણી એના એના ગુણ બધા આવશે સંત છે કે નહીં અથવા 500, 500, 1000 કહી દે તો એ સંત થઈ જાય કરોડ લોકો કે પણ તો ન થાય અને કોઈ નો કે તો એ સંત હોય સંતમાં સંત પણ હોય કહેવાથી તો અત્યારે તો દેખા દેખી ચાલે છે એટલા માટે શ્રીલ પ્રભુપાદજી માનવ સમાજ ઉપર એક આ ગીતા ભાગવતના સંદેશનો એક સૂર્ય પ્રકાશ નાખે છે કે વાસ્તવિક સત્યને સમજો અધર્મ અને અજ્ઞાનને છોડો સત્ય અને ધર્મના પગલા ઉપર ચાલો ત્યારે તમારા એ વેદના વાક્યો સફળ બનશે સત્ય મેવ જયતે સત્યમ શ્રીમમ સુંદરમ એ બધે ન લાગુ પડે પહેલું જ સત્ય હોવું જોઈએ પછી શિવમ ને સુંદરમ અથવા જયતે એ બધું પછી અને સત્ય વિષ્ણુ સહસ્ત્ર નામમાં સત્ય નામ કેવલ ભગવાન વિષ્ણુ માટે પ્રયોગ થાય છે સત્ય ભગવાનનું નામ છે કારણ કે ભગવાન સત્ય સ્વરૂપ છે ભગવાન સચિદાનંદ છે અને કોઈ જીવ ભગવાન ન થઈ શકે ગમે એવી તપસ્યા કરે તો હા ભગવાનની કૃપાથી ભગવાન જેવા કામ કરીએ કે કોઈને આશીર્વાદ આપીએ કે કોઈને શ્રાપ પણ આપીએ કે પણ એનો અર્થ એવો નથી કે પૂર્ણ પુરુષોત્તમ થઈ જાય પરબ્રહ્મ થઈ જાય પરબ્રહ્મ કેવલ કૃષ્ણ આટલા જેટલા મોટા મોટા દેવતાઓ થયા કે ભક્તો થયા એને ક્યારે નથી કીધું તમે ભગવાન પણ કળિયુગના અજ્ઞાની મૂર્ખ મનુષ્ય પોતાને ભગવાન ઘોષિત કરે છે અને મૂર્ખ ચેલાઓ એમને માને છે કે અમારા ભગવાન છે એટલા માટે શ્રીમદ ભાગવતના પ્રકાશ નીચે આવો ત્યારે સત્યનું દર્શન થશે અને વિધાઉટ ચીટિંગ કોઈ પણ જાતની છલ કપટ છેતર્યા વગર ગીતા અને ભાગવતનું પવિત્ર જ્ઞાન હરે કૃષ્ણ સંસ્થા આખા વિશ્વમાં પ્રદાન કરે છે। કળિયુગ સામે એક બહુ મોટી લડાઈ છે અને અધર્મી અત્યારે વ્યાકુળ પણ છે ઓહો હો હો એ લોકો ઓર પંજા ભરશે બીજા પણ સત્યનો પક્ત ઝૂકશે નહીં તો સદબુદ્ધિ સૌભાગ્ય જેનું હોય જેની પાસે હોય એ લોકો આમાં નિશ્ચિત પગલા ભરશે બાકીના હજી જોશે સાંભળશે તો એનું એ જ ગણશે તો એનું એ જ કરશે શું કરે કારણ કે એનું સૌભાગ્ય નથી એનામાં સદબુદ્ધિનો પ્રવેશ નથી હોય અને એનું દુર્ભાગ્ય થઈ ગયું છે એટલા માટે આવા સત્સંગોમાં માતાઓએ પ્રભુજીઓએ બહુ સિરિયસતાથી ધર્મને જાણવો જોઈએ અને ધર્મના સંસ્કાર જીવનમાં ઉતારવા જોઈએ જેથી આપણું તો જે થયું એ થયું આપણા છોકરાનું સારું થાય આપણા બાળકોનું સારું થાય કારણ કે આપણે રાજ દી હાચું ખોટું કરીને મથરી છે શેની માટે? છોકરા તરત માણા એમ કે આપણે તો વાંધો નથી, પણ છોકરા હે ને નગર તેમ બધા અત્યારે બેસી રહ્યા છે, પણ તો એ શું કામ આપણે કરીએ છીએ? એક જ જવાબ છે, છોકરા પેલા તારું બાપાનું ઠેકાણું તેમાં બિચારો છોકરા નું તારા બાપા જ રોંગ વે માં દોડી રહ્યા છે, તો બાળક બિચારો શું કરશે? છોકરા તો એ સ્કૂલમાં મારા ઘણા છોકરાઓ થાય કે બાપા ભલે રોંગ વે માં દોડતા, આપણે રાઈટ વે માં રહે છે, કારણ કે છોકરાઓ પણ ઇન્ટેલિજન્ટ છે, કારણ કે રોંગ માં સાથ નહીં આપે, ન દેવો જોઈએ, રોંગ માં સાથ દેવો પણ ન જોઈએ, ચાહે કોઈ પણ સંબંધી હોય, કારણ કે એને બે ને નુકસાન જશે, વંશના વંશ ખોવાય ગયા રીતે સાથ દેવામાં. કૃષ્ણ જે વંશમાં પ્રગટ થયા યદુ મહારાજે તે સાથ નહોતા આપ્યો એના પિતાને, એના પિતા યયાતિ મહારાજ હતા, એને જીવવાની માગી પણ એને ન આપી, કે બાપા ધંધા બંધ કરો, તમે રોમ છો. અધર્મમાં સાથ કોઈ નહીં દેવામાં આવે, ચાહે સંબંધી કોઈ બી હોય, કારણ કે સંબંધી તો અંતે ઝીરો છે, અસલી સંબંધ તો પરમાત્મા અને આત્માનો છે, શારીરિક સંબંધ તો નશ્વર છે, સ્વપ્ન છે, ખોટા છે, નતા જ નહીં રહેવાના જ નથી. જે સંબંધોમાં હું તમે હળવાના છે એ સંબંધ તો સંબંધ છે જ ને, મિથ્યા ભ્રમ માત્ર છે, અને હોય તો 30-40-50 વર્ષ માટે. જ્યારે આત્માનો પરમાત્મા સાથે સંબંધ સનાતન છે, સદાયની માટે હંમેશા છે, એટલા માટે સાધના સોસાયટીમાં અથવા સાધના સોસાયટીમાં આવેલા મહેમાનો વૈષ્ણવો માટે એક મેસેજ સંદેશ જીવનમાં ગ્રહણ કરો. કોઈ સાધના ન થાય તો કઈ નહીં, એક સાધના નિત્ય કરો, અને એ છે ભગવાનને પ્રાર્થના. એ તો થાય ને એમાં મંદિરમાં થાય, મંદિર બધા સત્સંગ ન થાય, પ્રસાદ ન થાય, પણ પ્રાર્થનામાં કઈ ભાડું લાગતું નથી ને, કે લાગે છે? મંદિરમાં થાય, અને ટાઈમે પણ થાય, કોણ એની ટાઈમ સવારે કોક સૂર્ય વંશી હોય 11-12 વાળા, કઈ વાંધો નહીં, ગમે ત્યારે જાગો, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કોને, એટલી સાધના તો થાય કમસે કમ આપણી, એ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે તો, અને પ્રાર્થનાથી પ્રભુ આપણી રક્ષાય કરશે, આપણું મંગલય કરશે, આપણને સુખય દેશે, કારણ કે અલ્ટિમેટ બધું કરવા વાળા એ છે, મારા તમારા શરીરમાં શ્વાસ ચલાવવા વાળા પણ છે. આ કોઈ સાધના સોસાયટીની મેમ્બરશીપ લેવાથી શ્વાસ મળે એવું નથી ને, કે અહીંયા કોઈ એવું સબસ્ટેશન જ બીજું બધા થોડી થોડી હવા ચાલુ રહે, એ કોઈ ઉપરની એરેન્જમેન્ટ છે, એ બધા શ્વાસ લઈ રહ્યા. આ પૃથ્વી, આ શરીર બધું પરમાત્માની કૃપાથી ચાલે છે અને એને આપ્યું છે, તો જીવની જીવનો એટલો તો ધર્મ છે ને કે એને પ્રાર્થના કરીએ. તો તેમ કહેશો, પણ એની તો કરીએ જ છે પ્રભુજી, તમારે કઈ તમે વળી અમને શું કહેતા હતા, અમને શું કહેતા હતા, અમે કરીએ છીએ. ઓકે, કરતા હોય તો બેસ્ટ, પ્રણામ તમને. પણ પ્રાર્થના કરતા હો તો પ્રાર્થનાનું મૂલ્ય જે છે, પ્રાર્થનાનું જે મહાત્મ્ય છે, વેલ્યુ જે છે, પ્રાર્થના તો કરતા હોઈએ આપણે, પણ એ પ્રાર્થનાની મહિમા આપણને ન ખબર હોય ને, પ્રાર્થના જે છે એ એક પેલું ઘરે પંખો ન પડતો કટકટ 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 અવાજ આવતો એમ એમ થઈ જાય, એની મહિમા ન ખબર હોય, એટલે એમ થાય કે આ રોજ કરવાનું છે ને આનું, હા કે ના. અથવા દુર્ભાગ્યની વાત એ છે કે ભગવાનને છોડી અને તમે કોઈ બીજાની પ્રાર્થના કરો, જેની કરવી જોઈએ, જેને બધું આપ્યું છે એને એક જ, અને કોઈક બીજાને તમે તમારી રીતે ભગવાન માની, તમે તમારી રીતે પૂજ્ય માની એને કરો, તમે આપ્યું આપવા વાળો કોઈ. ગીતા માટે કૃષ્ણ હું છું, યોગેશ્વર હું છું, સાધના સંકીર્તન મને પ્રાપ્ત કરવા માટે કરવું જોઈએ, અને બધાનો ઈશ્વર હું છું, અને આપણે કોઈ બીજાને પ્રાર્થના કરી રહ્યા પ્રભુ તમે આપો, તમે દેવાવાળા સ્ત્રોત અહમ હિ આદિ દેવાના, કૃષ્ણ કહે છે હું દેવતાઓનો આદિ છું, બધાને હું આપું છું. એટલા માટે એક તો પ્રાર્થનાની મહિમા ખબર હોવી જોઈએ, સેકન્ડ પોઈન્ટ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જે બધું આપણને આપે છે, કોઈ બીજાને નહીં. કોઈ મનુષ્યોને અથવા કોઈ ફલાણા 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 મનમાં ધારી લીધા હોય એને નહીં તો ભગવાનનું અપમાન થશે. જેને આપ્યું છે એને છોડીને તમે બીજે કહો છો. આપણે લખે ને કાળમાં ફલાણા ફલાણાની કૃપાથી ફલાણા ફલાણા આત્મજ ને આત્મજ જોડાયેલી એની કૃપા દ્વારા પછી ખબર પડે કેવી થઈ હે. એની કૃપા કેવી થઈ તો આગલા વર્ષે જે જે ઉપર કૃપા થઈ હતી આ મા મહિનામાં આ વર્ષે દેખા કૃપા હે કેવી થઈ કૃપા. અને થોડા રોડવી નાખતા હતા બે વાર પછી દેખાય છે કૃપા તો દેખાય છે. રિયલ કૃપા હું છે એ આપણે ક્યાં સમજાય છે. બધું ઊંડું સાયન્સ છે પણ સારમાં સમજો કે નહીં કૃપા મતલબ આપણામાં શુદ્ધિ આવી, આપણામાંથી પાપ વાસના ગઈ, આપણામાંથી ક્રોધ ઈર્ષા ગઈ, આપણામાં સેવા ભાવ જાગ્યો. નથી જાગ્યો તો કા તમારી પ્રાર્થના રોંગ છે અને કા પ્રાર્થના જેને કરી રહી એ વ્યક્તિ રોંગ છે. કઈક તો છે ગડબડ હે ને. થાકી ગયા અમારા માતાઓ મોળા કત રહી રહી તો એ કઈ મોળા ન પડ્યા તો એ સભા તમારે જો વતાવ્યા ન થાય. હું ભાઈ કયું વ્રત કહું ઉપવાસ નો નો ચેન્જીસ હાલીન જાય એટલા વ્રત કરે ઉપવાસ કરે પણ વતાવવા નહીં. મેં તો સાક્ષાત અષ્ટભુજા શક્તિ સ્વરૂપા તો શું વ્રત કર્યા તમે શું સાધના કરી શું આ કૃપા છે. કઈક રોંગ છે ને. સુખ નથી, શાંતિ નથી, સેવા ભાવ નથી, આનંદ નથી જીવનમાં. અને આપણે ઈર્ષા ક્રોધ ને દુઃખમાં ને જડતામાં અહંકારમાં જ હજી છીએ. કાં આપણી પ્રાર્થના રોંગ છે અને કાં જેને કરી રહી એ વ્યક્તિ રોંગ છે. બે માંથી એક તો ગડબડ છે. એટલા માટે આ વિષયને થોડો સમજવો પડશે કે નહીં નહીં રિયલિટી શું છે. પ્રાર્થના પ્રાર્થના ભગવાન પરમાત્મા કૃષ્ણને હોવી જોઈએ અને પ્રાર્થના શુદ્ધ હોવી જોઈએ. ભક્તોએ જે પ્રમાણે પ્રાર્થના કરી એ રીતે હોવી જોઈએ. ઋષિઓએ જે કરી એ રીતે હોવી જોઈએ. સંતોના ભાવ પ્રમાણે હોવી જોઈએ. સ્વતંત્ર આપણો વિચાર આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારશે એવો થઈ જશે. એટલા માટે સારમાં કે તમે બધા એક સુંદર મેસેજ નવા વર્ષમાં ગીતા જયંતિ ઉપલક્ષે અને માક્ષર મહિનાનો છેલ્લો દિવસ ગોપીઓને ભગવાને રાસલીલાનું સુખ દેવાનું વચન આપ્યું અને દર્શન આપ્યા તો આપણે પણ ગોપીની સાધના કરી એવી તો નહીં કરી શકીએ અને એની જેવી પ્રાર્થના કરી એવી તો નહીં થાય. પણ આપણે ટ્રાય જસ્ટ ટ્રાય પ્રયાસ તો કરીએ કે શુદ્ધ પ્રાર્થના. અને એ પ્રાર્થના બહુ સરળ અને શ્રેષ્ઠ શ્રીલ પ્રભુપાદજીએ પોતાની ભગવદ્ ગીતાની ભૂમિકામાં આપી છે મંગળાચરણમાં. એક પ્રાર્થના છે. ઓમ અજ્ઞાનતિ નિરંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરંગલિતં દેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પેલા ગુરુને પ્રણામ છે, પછી વૈષ્ણવને પ્રણામ છે, પછી કૃષ્ણને, પછી રાધારાણીને અને પછી સમસ્ત બધા ગુરુ સંત વૃંદને. અને છેલ્લે બધી પ્રાર્થનાનો સાર મહામંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે. નિયમિત મહામંત્ર જપશો. મહામંત્રમાં બધી પ્રાર્થના આવી ગઈ. હરે હરે મીન્સ તમે જાણો છો હરે એક અર્થ શું થાય. આપણે બધા હરે કૃષ્ણ કરે છે તો હરે એટલે શું કોઈ પૂછે. આપણે જય શ્રી કૃષ્ણ સાંભળ્યું છે, રાધે કૃષ્ણ સાંભળ્યું છે, આ હરે કૃષ્ણ પાછું શું છે. ઘણા મૂંઝાય છે બિચારા. હરે ભગવાન શ્રી કૃષ્ણનું એક વિશ્વ પ્રસિદ્ધ નામ છે હરિ હે ને. જે બધા દુઃખ પાપ તાપ હરે હરણ કરે એને હરિ કહેવાય. તો હરિ એટલે ભગવાન કૃષ્ણ વિષ્ણુ. અને એ હરિનું પણ જે મન હરી લે એને હરા કહેવાય. શું કહેવાય? હરા. હરતી મન ઇતિ હરા. જે હરિને પણ પ્રેમથી સેવા કરીને હરિનું મન પણ હરી લે એને શું કહેવાય? હરા. અને એ હરા જે છે એ શક્તિ સૂચક છે अर्थात कृष्ण नु मन हरवा वाली हरा कौन छे? राधा ने लक्ष्मी सीता एना रूप शक्तिना अलग अलग तत्व तो एक जो छे। तो जे भगवान नु मन हरी ले एने हरा कहेवाय। अने एने संस्कृत में जारे बोलू होय संबोधन में आदर पूर्वक त्यारे हरे कहेवाय। अर्थात राधा मीन्स हरे, हरे कृष्ण क्यों के राधे कृष्ण क्यों, अथवा श्री लक्ष्मी नु राधाराणी नु एक नाम हो छे श्री कृष्ण, एक ज बात श्री कृष्ण पर। अने कृष्ण ने आगळ तो श्री नो लगाडो तो कृष्ण पूर्ण छे, पूर्ण पुरुषोत्तम छे, तथापि हमेशा शक्ति थी युक्त छे, सौभाग्य थी आनंद थी मंगल थी पूर्ण छे, એટલા માટે श्री कृष्ण लागे छे। तो हरे मीन्स हरि नु मन हरवा वाली अर्थात राधा रानी, राधा रानी अने कृष्ण हरे कृष्ण। एना द्वारा शुं भाव छे के हे राधा रानी हे हरा हे हरि नु मन हरवा वाली शक्ति स्वरूपा अमने भगवान श्री हरि नी सेवा मां लगाड़ो, अमने शुद्ध करो। आ भाव छे महामंत्र, आपणे बधा महामंत्र जपीए छे एमां सौथी मोटी प्रार्थना छे के हे हरे हे राधा रानी તમે જેમ કૃષ્ણને પ્રસન્ન કર્યા અને કૃષ્ણ બધાયને છોડીને તમને સુખ આપે તમારે રે રાસ રમે, એમ અમને પણ એવી શક્તિ ને બુદ્ધિ આપો કે અમે પણ ભગવાન કૃષ્ણની સેવા કરી અને મહા સુખને પામી। આ મહામંત્રનો આ ભાવ છે, બધી પ્રાર્થના આમાં સમાવેલી છે। અને કળિયુગની અંદર જો ઉદાહરણ વારંવાર આપું કે મેડિકલમાં બધી દવા છે પણ ડોક્ટર લખતે એ કામ નહીં તમારે માટે ગણાય રોગ પ્રમાણે, નકર બીજી દવા છે પણ તેમ ઘટઘટાવાથી ઝેર થઈ જાય, દવાની રિએક્શન આવશે, ગમે બેટલી તો નહીં લેવાય, લીલી પીળી જોઈ ગળી જોઈ, હે ને? એવી રીતે અત્યારે કળિયુગ આવે છે અને કળિયુગની અંદર ભગવાનનું નામ સંકીર્તન કરવું આ ધર્મ છે કળિયુગનો। સતયુગમાં પહેલા ધ્યાન કરતા, દ્વાપરમાં લોકો યજ્ઞ કરતા અને ત્રેતા યુગમાં લોકો મોટા મોટા યજ્ઞો કરતા પૂજા કરતા ભગવાનને, પણ કળિયુગની અંદર ધ્યાન નહીં થાય, દાન નહીં દેવાય, યજ્ઞ નહીં થાય, કાંઈ નહીં થાય, કારણ કે માણસની બુદ્ધિ બગડી ગઈ, સમય નથી, સ્થાન બરોબર નથી। એટલા માટે કળિયુગનો ધર્મ છે ભગવાનનું નામ લેવું, સંકીર્તન કરવું, અને આમ કરવાથી બધું ફળ એને મળી જાય। ત્યારે લખ્યું છે કલી સંતરણ ઉપનિષદમાં, 108 ઉપનિષદ છે એવું તમે સાંભળ્યું છે કે 108 ઉપનિષદ છે? હશે, હમણે ક્રિકેટનો પૂછો થયો કે તમને ખબર છે, બાકી આ તો હશે દેવ પણ છે વ્યાસદેવી ઉપનિષદ। ઉપનિષદ કોને કહેવાય? એની માટે આવજો ક્યારેક હરે કૃષ્ણ ધામમાં, ઉપનિષદ કોને કહેવાય એ સમજો। ઉપનિષદ વેદોનો વિભાગ છે જ્ઞાન કાંડ ના અંતર્ગત, તો 108 ઉપનિષદ છે, કઠો ઉપનિષદ, શેતાશર ઉપનિષદ, ઈશ્વર ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ એવા, એમાં એક કલી સંતરણ ઉપનિષદ છે જેમાં બ્રહ્માજી અને નારદજીનો સંવાદ છે જે વ્યાસ ભગવાને લખ્યો છે। અને એને લખ્યું છે કે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે કળિયુગની અંદર જન્મ મૃત્યુમાં જે છૂટીને ભગવાનને પામવાનો એવો સહેલો મંત્ર કયો? બહુ બધા મંત્રો છે વેદોમાં, તો કરોડો મંત્રો છે, પણ શ્રેષ્ઠ મંત્ર જેમાં બધા મંત્ર આવી જાય અને મંત્ર જપવાથી ભગવાન મળી જાય અને આ પાપ ભવબંધન છૂટી જાય એવો મંત્ર કયો? ત્યારે બ્રહ્માજી સ્પષ્ટ બોલ્યા અને વ્યાસ ભગવાનનો લખેલો શબ્દ અને કલી સંતરણ ઉપનિષદ પ્રમાણ કે એમાં લખ્યું છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। આ 16 અક્ષરનો જે મંત્ર છે એ કળિયુગના બધા પાપ ધોઈ નાખશે અને આનથી શ્રેષ્ઠ અને પરે બીજો કોઈ મંત્ર નથી કળિયુગ માટે। તો એ જો કલી કેવલ યુગ કળિયુગની વાત કરી, હા સતયુગમાં તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ધ્રુવ મહારાજ એને તપસ્યા કરીને ભગવાન વિષ્ણુને પામી ગયા, એ પણ કૃષ્ણનો જ મંત્ર છે। મંત્ર મતલબ ભગવાનનું નામ હોવું જોઈએ, બીજું નહીં આવે। અત્યારે તો કેટલાય ચાલુ છે તમારો ઓલો મંત્ર, ગુરુ મંત્ર, આ મંત્ર, મંત્ર મીન્સ કૃષ્ણ ભગવાનનું નામ હોવું જોઈએ, બીજા મંત્રો રિજેક્ટેડ છે, મનથી ઉપજાવી કાઢેલા અથવા ઘડી નાખેલા, કોઈ ફળ નહીં આપે, તૂટી જાવ તો। અને એ ગુરુ આપે ચોઈસ કરીને, તમારે ન લેવાના. આ તો કે તમને ફાવતો એ લઈ લો, આઠ નવ છે એટલે આ કઈ શાકભાજી છે, તમને ફાવતી હોય બીજી ઉપાડો. ઘણા એવી જગ્યાએથી છે, આઠ નવ મંત્ર છે એમાં તમે ચોઈસ કરો. ગુરુ ને ભાન દેવા ખાને તમને ડોક્ટર એમ કહે કે આ ત્રણ શેર ગુરુ છે, નાની હારી લાગે ઉપાડો એમ કહે તમે આ લો એમ કે ને ડોક્ટર એમ કે લોકોની બુદ્ધિ ક્યાં કયા સ્તર માં છે અને એનો લાભ ઉઠાવ્યો છે આજના ગુરુ. વેદ કોઈ કનેક્ટેડ નથી, શાસ્ત્ર વ્યાસ ભગવાન શું કે છે, કૃષ્ણ હું કે કઈ જોવાનું, બસ આ દાઢી વાળા કે સુદર્શન ચક્ર ધારી કેવો છે આમ કરો, તો એ તો છે કે આપણે નાની ઉપર જ નથી કઈ નહી ભાડે. બ્રહ્માજી જેને ચાર મુખ છે, ચાર વેદોનું જ્ઞાન છે, સૃષ્ટિના પ્રથમ જીવ જે વિષ્ણુની નાભી કમળમાંથી નીકળ્યા છે, કોઈ સ્ત્રી પુરુષની જન્મ નથી, અને એ બ્રહ્માજી જે બધા દેવતાઓના આદિ છે, એ બ્રહ્મા કહે છે કે હરે કૃષ્ણ મંત્ર જે સોળ અક્ષર વાળો છે એ કળિયુગનો સર્વોપરી મંત્ર અને ધર્મ છે, આનથી પરે બીજું કાંઈ નથી. નારદ તને વિશ્વાસ ન આવતો બધા વેદ વાંચ્યા જા, આ હું જે કહું છું આનથી પરે કોઈ મંત્ર હોય કળિયુગને માટે તો તું વેદ બધા ખુલ્લા છે, કઈ વેદને તાળા જ મારી, કોઈ પણ વેદ, અથર્વેદ, સામવેદ, ઋગ્વેદ, ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ, પુરાણ બધું ખોલ અને વાંચ અને પછી સાર કાઢ, કારણ કે મેં તો બધું વાંચી સાર કાઢીને તમે કહું છું. બ્રહ્માજી કે આખા વેદ ખોલીને જો દીધા મહામંત્રથી પરે બીજું કાંઈ નથી, અને એટલા માટે આ મંત્ર જપે એ વ્યક્તિ મહાસૌભાગ્યશાળી, કારણ કે પરમ ફલ પ્રદાન છે. કળિયુગમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ હરિનામ ગોલોક ના ધન ને પૃથ્વી ઉપર લાવી દીધું, અસ્તમાં કૃષ્ણ નામ રામ નામ આ જ સાચું ધન છે. તમે જેટલા મંત્ર જપો છો, મહામંત્ર જપો છો, ઈ તમારી સાચી કમાણી, બાકી આ બધું આ પડ્યું રહેવાનું, તમારું શરીર અહીંયા હળગી જવાનું, તમારું કોરું જવાનું છે. મહામંત્ર જપાય છે તો ઈ જપ ઈ કમાણી તમારી હારે આવવાની છે, તો એમાં આપણને કોઈ રસ નથી દે, હે ને, એમાં કોઈ નો ઇન્ટરેસ્ટ. એટલા માટે પ્રાર્થના એ છે કે તમે એ પ્રાર્થના કરો કે મહામંત્ર આપણે અહર્નિશ રાત દિવસ જપીએ. આટલું આ આવી ગયું, આમાં બધા વેદ આવી ગયા, આમાં બધા પ્રકારનું જ્ઞાન આવી ગયું, અને બાકી તમને હો કથા ખબર છે, ગીતાની ઘણી વાતો ખબર છે, પણ મુખમાં કૃષ્ણનું નામ નથી તો તમે ઝીરો ઝીરો માર્ક્સ. અને ભલે ગીતા ન વાંચી હોય, ભલે બીજા કોઈ સત્કાર્યો ન થતા હોય, મહામંત્ર જપો છો તો ઘરે બેઠા બધું ફળ તમે લઈ રહ્યા છો. આ વેદોનો સાર હું કહી રહ્યો છું, આ કોઈ મારા મુખની વાત નથી, કૃષ્ણ ગીતામાં ભાગવતમાં જે બોલા એ તમારી સામે પ્રમાણ આપું છું ગ્રંથોના અને ઋષિઓના કે આ સત્ય હશે. અને આ સિવાય કોઈ કઈ તમને દેખાડી રહ્યું હોય, સૂર્યના અભાવમાં હું તારો દેખાડી દઉં, ચંદ્ર આડું વાદળ હોય તો કોઈ કે મને પ્રકાશ જો ઓલા પણ આવે, એટલો જ સર્વોપરી નથી તમે છેતરાઈ રહ્યા છો. આ સિવાય કઈ કરી રહ્યા હોય, કારણ કે વેદથી ધર્મથી શાસ્ત્રથી વિરુદ્ધ કરેલી ક્રિયા, તમે ભલે ધર્મ માનતા હો, તમારા માનવાથી ધર્મ નહીં થઈ જાય અને તમારા માનવાથી મંત્ર નહીં થઈ જાય. મંત્ર અને ધર્મ સત્ય છે અને એ જ રહેશે, તમારે એની અનુસાર થવું પડશે, હે ને. આપણે ગુરુ બધા થાય, ગુરુ 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 પ્રમાણે શાસ્ત્ર હાલે કે શાસ્ત્ર પ્રમાણે ગુરુ હાલવું જોઈએ, એક પ્રશ્ન છે મારો. શાસ્ત્ર છે ગીતા રામાયણ ભાગવત, હે, અને ગુરુ એટલે કોઈ વ્યક્તિ આજના, તો એ ગીતા ભાગવત રામાયણ પ્રમાણે ગુરુ હાલવું જોઈએ કે ગુરુ પ્રમાણે ગીતા રામાયણ ભાગવત હાલ છે, તમારું શું કહેવું સાધના સોસાયટી વાળાને? આ વ્યક્તિ ગીતા ભાગવત રામાયણ પ્રમાણે હાલે તો એને ગુરુ કહેવાય, બરોબર ને? ઓલા કઈ આના પ્રમાણે નહીં હાલે,
એ તો છે જ સત્ય. આને એની પ્રમાણે આવવું પડશે. કૃષ્ણ બંધે જગત ગુરુ, એને જે કીધું એ કેવું પડશે. આ ગુરુ ને આ ગુરુ કૃષ્ણજી વિરુદ્ધ કઈ કહેતો હોય તો એ ગુરુ છે જ નહીં. ગુરુ નામ ઉપર કલંક છે, પેલા તો એ સમજો. કારણ કે આખા જગત નો નાથ કૃષ્ણ જે પરમ ગુરુ છે, એ કહે છે કે મારા નામનું કીર્તન કરો, મને પ્રણામ કરો, મારી પૂજા કરો, બધા પાપ માંથી હું છોડાવીશ. અને આપણે કઈક બીજું પકડીને બેઠા છે, આપણને કોઈ જે બીજું પકડે છે, તો મતલબ રોંગ પોઝિશનમાં છે આપણે. અને રોંગ પોઝિશનમાં નુકસાનમાં હોય ને, જેટલી વહેલી ખબર પડે એટલા ભાગશાળી ગણાય છે ને. અને ખબર પડ્યા પછી છોડે, નકર ઘણા હજી નુકસાન ખબર થાય છે, હાંકી રાખો ને બધું દેવાનું નીકળે પછી. કારણ કે સત્ય અસત્ય નથી જ રહેવાનું. નુકસાનમાં કેટલું ભાગે, બે વર્ષ, ત્રણ વર્ષ પછી બારો દાવે જ નહીં. એમ આપણો ન થાય ધર્મનો. આમ તો ઘણામાં અમી થયેલું છે, પણ ધર્મમાં એવું ન થવું જોઈએ. કમસે કમ એટલી બુદ્ધિ આપણે રાખવી પડશે. અને એવું ન થવા જેવું હોય તો તમે જે કરતા હોય તમને મુબારક. ખાલી એટલું જીવનમાં એડ કરો, ઉમેરો. રિસેપ્ટ ન કરીએ એટલે ઉમેરી દેખો ને, મહામંત્ર ને ઉમેરો જીવનમાં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે. બધા બધી વસ્તુ તમને સાર રૂપમાં મળી જાય. કારણ કે મહામંત્ર આ સંસારનો સાર છે. આ પહેલો મેસેજ. બીજું, સાધના ગોપીઓએ કરી. આપણીથી બીજી કોઈ સાધના ન થાય તો કઈ નહીં. એક સાધના કરી, પ્રાર્થના, મહામંત્ર જપશું. આ પ્રાર્થના છે ભગવાન ને. તમને બીજા મંત્રો ન આવડે, બીજી સ્તુતિ ન આવડે, લાંબી લાંબી વેદ નો વાંચતા આવડે, સંસ્કૃત ન આવડે, મહામંત્રમાં બધું સમાઈ ગયું છે. ભણી નોટમાં બે નિન, પાંચ નિન, દસ નિન, પચાસ નિન, પરશુરામ આવી ગયું બધું એમ છે. કારણ કે કૃષ્ણમાં બધું છે. કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ એને દેખાડ્યું, અર્જુનની સામે આખું વિશ્વરૂપ દેખાડ્યું. અને એ કૃષ્ણનું નામ અને એ કૃષ્ણમાં કોઈ અંતર નથી. કારણ કે બે સચિદાનંદ છે. કળયુગની અંદર કૃષ્ણ નામના રૂપમાં પ્રગટ છે, સમસ્ત શક્તિ નામમાં છે. એટલા માટે પૂર્ણ છે પ્રાર્થના, મહામંત્ર પોતાનામાં પૂર્ણ છે. એટલા માટે પ્રભુપાદજીની ઇસ્કોન સંસ્થામાં મહામંત્ર સિવાય બીજું કઈ ગાતા જ નથી આવડે. કારણ કે એ વેદોના સાર સમજે. ઘણા લોકો મૂજે છે કે આવડે બીજું ખેત પર નહીં આવડતું હોય. અડધો કલાક એક મિનિટ મંત્ર ખેડે રાખે ઘણા વિચાર કરે. બીજું ફાવે છે પણ વેલ્યુબલ, કેવળ સાર છે. કેરી છે તો પછી સંતરા કોણ ખાય એની જેવી વાત. સાર વસ્તુ છે એની પાસે નો ટાઈમ, એની પાસે બીજા આવું નથી ટાઈમ બીજું ગાવાનું. ફાવે તો ઘણું ઘણું છે, સાર વસ્તુ જ ગ્રહણ કરશે. તો બીજી સાધના એ કરો, એક તો મહામંત્ર જપો, અર્થાત મહામંત્ર રૂપે ભગવાનને પ્રાર્થના કરો નિત્ય, બે માળા, એક માળા, ચાર માળા, જેવો ટાઈમ. કારણ કે યાદ રાખજો, હાજી સંપત્તિ છે, માળા કરી જયારે આવશે તમારી માટે છે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ કહેતા કે જે એક સોળ માળા કરે છે એ 25,000 મહામંત્ર લઈ રહ્યો. 25,000 કૃષ્ણના નામ આવે, સોળ માળા કરો ને તમે તો બે કલાકના ભક્તો કરે છે અમારે હરે કૃષ્ણ ધામમાં. તો એ 25,000 નામ કમાણો. એ કોઈ 64 કરે તો 1,00,000 નામ થાય. તો લખપતિ છે ભગવાનના નામ પાયો જી ને રામ રતન ધન એવું કઈ ગયું મીરાબાઈને ગયું ને. હા, તો એ નામ જ ધન સંપત્તિ છે. તો તમારે હવે હજારોપતિ થવું છે, લખપતિ થવું, કરોડપતિ થવું, એ તમારી ઉપર છે. મહામંત્ર જેટલા રહ્યો એટલા તમે પતિ થાય છે, નહીં તો પોતું કરવું પડશે સંસારમાં. પોતા મારી નાખો ગાડી ને ઘર ને. હું એક પોતું જ મારું છું તમારા બધાના મન બુદ્ધિ ઉપર. સત્સંગ પણ એક પોતું છે, પોતાને સાફ કરવું. ધૂળ જામી ગઈ છે અજ્ઞાન ની, હલવાઈ ગયા છે, એ સાફ કરવામાં આવે. બરાબર દેખાય ક્લીન કે આ વાતો આ એટલે રોંગ જાતો. અને ક્યારેક ક્યારેક મોટો ખાડો આવી જાય, બચી જાય, દેખાતી હોય બચી જાય. જો તો બીજી સાધના એ કરો કે સત્સંગમાં આવો, અઠવાડિયે એક વાર, અઠવાડિયામાં બે વાર, ગમે ત્યારે રજા હોય રાત્રે સત્સંગ ચૂકવો ન જોઈએ. અને સત્સંગ કોને કહેવાય એ પહેલા સમજો. સત્સંગમાં આવો તો એ સમજાય જાય કે જ્યાં સત્ય વસ્તુ ભગવાનની કથા થતી હોય, ભગવાનના કીર્તન થતા હોય, પવિત્ર સંતો દ્વારા નિસ્વાર્થ ભાવે અને સેવા પરોપકારની વૃત્તિથી.
નહી તો અત્યારે તો સત્સંગના નામે બીજું બીજું બહુ હાલે છે પછી તો આપણે સોનું લેવું હોય તો ભાન તો એ જ જાય સોનું કોને કહેવાય કે પિત્તળ પટકડી જાય પીળું 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 કરી ગયેલું બગેસરા નું આવી જાય બહુ બગેસરા સોનું કહું તમ કે પીળું હોય અને ઓલું ઓરિજિનલ હોય તો આવી સી ઝાંખું પડે ને તો આપણે એમ ઘેલા થઈ જાય તો પછી એક બિસ્કિટ બીજું આવી જાય લગે દીધું એમાં ધ્યાન રાખવું પડે સત્સંગ કોને કહેવાય તો આપણને સમજાવવું જોઈએ જ્યાં કહેવાય બધા સત્સંગ હશે ને આઈ બેહો આઈ બેહો તો એ ગયા તો રહી જાવ સત્સંગ અને કૃષ્ણ કથા રામની કથામાં રુચિ વધારો સત્સંગની અંદર કૃષ્ણ કથા રામ કથામાં રુચિ હોવી જોઈએ આનું તમને એક એક્ઝામ્પલ આપું ને એક ભક્ત થઈ ગયા મહાન સંત કુળશેખર આલવાર સૌરાષ્ટ્રમાં નહીં સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ ભારતમાં તમે ગયા હો શ્રીરંગમ સેતુબંધ રામેશ્વર જે છે એ સાઉથમાં એક ભક્ત થયા કુલશેખર કરી અને એ કૃષ્ણ કથા રામની કથામાં એને બહુ રસ આવતો એની એ રાજા હતા એવા નતા આપણી ઘડે કોઈ હો 200 વાર બંગલાના માલિક નતા સાઉથ ઇન્ડિયાના એ કિંગ હતા રાજા હતા પણ ભક્ત હતા વૈષ્ણવ હતા અને એટલા માટે મહામંત્ર જપતા રામ અને કૃષ્ણનું નામ મુખમાંથી લેતા રહેતા અને જ્યારે જ્યારે સત્સંગ સંતો કરે અથવા સંતોને બોલાવી એની સત્સંગનું આયોજન કરતા કોણ કુલ કંગે રાજા હતા કરીએ અને કથા સાંભળવા એ નીચે બેહતા સિંહાસને નહીં સંતોને ત્યાં બેહારી અને નીચે બેસતા અને જ્યારે સંતો કથા કરતા તો રાજા કુળશેખર શ્રદ્ધાથી ધ્યાનથી સાંભળતા એવું નહીં કે જોઈ લેવી હવે આ પાછો વળી હું બોલે નવા નવા મને આવ્યા માપ કાઢવા બેઠા હતા તેનો અને સત્સંગમાં બેઠા હતા એવી રીતે બેઠા હોય કે ના ના કઈ કામ શિકાર શિકારી ન જતો એ કૃષ્ણનો સેવક છું અને સંતો નો સેવક છું એ ભાવથી બેહતા શ્રદ્ધાથી કહેવાનો અર્થ શું છે સમર્પણ અને શ્રદ્ધા બહુ જરૂરી છે નહીં તો તમે ગમે એટલા ઉંમરમાં મોટા હો ગમે એટલા રૂપા વાળા હો કે તમારી ગમે એવી બધી પદ હોય આ રૂપિયા ધન અને ઉંમર નો અહંકાર હશે ને એને સત્સંગનો છાંટો નહીં મળે અને બેહવા છતાં કોરો રહી જશે એ માણસ જે શ્રદ્ધા નહીં હોય તો એટલા માટે સંતોએ કીધું ને તજી મમતા અભિમાન સત્સંગમાં જતા પહેલા મોહ અને અભિમાન ઘરે મૂકીને સત્સંગમાં જાઓ ઘરે લઈને જાઓ એને ગયા પછી પામશો નહીં અડવા જ નહીં કે પાયર ની અંદર કરંટ આવવા જ ન પ્લાસ્ટિક નું આવરણ જેટલું હોય જળ અમુક તો જળ જ બેઠા એ ગમે કે આપણે કેવું ઈ ગમે એમાં અમુક પકડી બેઠા એનો હું કોઈ ઉપાય નહીં પણ કુલશેખર આવનાર એવા નતા સંતોને રાજા હતા પણ સંતોને પોતાના સંતોના સેવક માનતા અને કથા થાતી ને તો કથામાં એ પૂરેપૂરા ખોવાઈ જતા વાત ન જોતા કે હાડા બે ત્યાં અમતા કીધું છે ને બેટ કરવાનું બહુ સુંદર જીવનમાં લખ્યું છે કુળશેખર આલવાર ને કથા કરતા ને ત્યારે એ સંતે કથામાં રામાયણ એક વખત રામાયણ કહેતા હતા એક સંત તો રામાયણમાં વર્ણન કર્યું કે રાવણ સીતાજીને લઈને વૈયા ગયા સીતાજીનું હરણ કરીને વૈયા ગયો આકાશ માર્ગે જટાયુ એમને બચાવવા ગયા પણ જટાયુની શક્તિ ઓછી પડી રાવણના અસ્ત્રથી જટાયુની પાંખ કપાઈને જટાયુ ભૂમિ પર પડ્યા અને સીતાજી રામ 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 કહેતા રહ્યા પણ રાવણ એને ઉપાડીને લંકા સહજન સમુદ્ર પાર લઈને વૈયા ગયો આવી કથા જ્યાં કીધી તો કુળશેખર આરવારના હુવાડા ઉભા થઈ ગયા એ રાજાના એ કે સૈન્ય તૈયાર કરો અને હું હમણાં સીતાને લઈને આવું અને હજારો સૈનિકોને એનો ઘોડો આગળ સમુદ્ર તરફ સમુદ્રની અંદર એટલે સંતને કીધું કે આને રોકો એ ઓરિજિનલ ભાવમાં જઈ ગયા હું બચાવું બહુ સીતાને તો ત્યાં જઈને સંતો આગળ જઈને કીધું કે સીતા પાછા આવી ગયા છે પાછા કથા રામાયણ પૂરી કરી તરત સમુદ્ર બાકી બચાવી લાવું
आफ्नो गाउँ उखरा अब ताँदा ताँदै भयो गम्भीरलाई उता थाहै नै थियो थाँची जब गयो बिजेपी जगेपछि मानवको मानव नाच्नु मिल्यो गम्भीर भयो सत्यमा राख्दैन अर्को आफ्नो दल आफ्नो राज्य हो फेरि મને તો બે રાજ્ય તો આવું કીધું હતું કે આ ભાઈ બીજું ઉભી જાય છે કે આપણે વાત છે એચએમએસ હમ નહીં સુધરેંગે આપ મર જાઓ હમ નહીં સુધરેંગે ખબર નહીં ક્યારે આવો ભાવ આવશે કે ના ના જીવન કૃષ્ણ આપ્યો છે મૃત્યુ તરફ જઈ રહ્યો છે આવો સંતુલન સંઘ મળ્યો છે અને હું અહંકાર અભિમાનને છોડું પાપ પ્રવૃત્તિને છોડું ભજન કરું અને સદબુદ્ધિ ખબર નહીં ક્યારે ડેવલપ થશે અને સત્સંગથી થાય છ મહિના સત્સંગમાં આવો અને જેટલો સુધારો થાય ને એની કરતા છ મિનિટ કોઈ અવલાદ મળો ને એટલું પતન થઈ જાય છ મહિનાનો સત્સંગ ઉપર પાણી ઠરી જાય છ મિનિટ અને ભાવનગરમાં એનો રિઝલ્ટ જોઈ રહ્યો છે ગમે એટલા સમજાય તો નિર્મલનગર જાય તમારી ધર્મ નિયમ છે એનું આપણને ખબર નથી અને આપણે રંગમાં જ આવી છે ના ના આપણે તો બહુ સેવા કરી છે આપણે બહુ ધર્મ કરી છે આપણે બહુ હારા છે લોકો પેલા આવી કથા અને આવો ડ્રામા આવા સત કરતા હતા નાટક આપણી ઘોડાને કેવો દેખાવ પૂરતો સત્સંગ દેખાવ પૂરતા ડ્રામા અંદર ખોખલું કારણ કે શુભ કામમાં કાલ કેવો મૂર્ખ છે અશુભમાં હંમેશા વાર લગાડો શુભમાં હંમેશા શીઘ્ર થાય કારણ કે એને કાલ ક્યારે પડશે મનથી જે નબળા છે જેનામાં આત્મબળ જ નથી જે લોલુપ છે જીભના ચાના તમાકુના ગુલામ છે એવા લોકો ક્યારેય ભૌતિક જીવનમાં પ્રગતિ નહીં કરે ભગવાનને પામવાની વાત તો બહુ દૂર છે આયા કઈ સુખેથી નહીં રહીએ કે એના શરીરે હારા નહીં રહે અને એને કોઈ હારા માનાય નહીં મળે જીવનમાં એવા જ મળશે કારણ કે સંતો જેથી આગળ ભાગશે અને એને શોષવા વાળા એને લઈ લેવા વાળા એને એની આગળ પાછા હાડા વાળા આવશે હે ને અને આ કોરો થઈ જાય પછી મૂકશે અને એને પણ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી છે પ્રાર્થના ઉપર થઈ રહ્યો છે એને પણ બહુ સુંદર પ્રાર્થના કરી છે કે હે કૃષ્ણ હે વિષ્ણુ હે સુદર્શન ચક્રધારી તમારા શુદ્ધ ભક્તોના સંઘમાં મને સેવા અને સત્સંગ મળતો રહે મારે બીજું કઈ નથી જોતું આવી પ્રાર્થના કરીએ શું આપણે મેં તમે ક્યારે ભગવાન એવું લાગ્યું છે પ્રભુ તમારા શુદ્ધ ભક્તોનો સત્સંગ મળે આપણે કહીએ કે આ 200 નો થયો છે હવે 400 વાર બાજુ વાળો મળી જાય ભાગ્યની વાર છે થોડી લાંબી ગાડી આવી જાય બે ત્રણ છોકરા છે હજી છોકરાના ઘરે છોકરા થઈ જાય એટલે હું પડી જાઉં સંસારની નશ્વર પદાર્થોને જ માગે છે અને જે દુઃખદાયી છે એ જવાના છે કોઈ સાચા સંતે આવું માગ્યું હોય તો બતાવો તે સંતોના પગલે હાલો છો ને કોઈ સંત એવું માગ્યું છે ને જે હું નહીં માગી રહ્યા કારણ કે જે વસ્તુ પુત્ર ધન દ્વારા એ માગવાની જરૂર નથી એ તો કર્મને અનુસાર મળશે પણ ભક્તિ
સંત ભગવાન આ કર્મમાં નહીં મળી છે. ઘણા કે ભાગ્યમાં હોય તો કરીશું, ભાગ્યમાં હોય જ નહીં. અને ભાગ જગાડવા માટે ઘડવી પડે ભક્તિ. અને જો ભાગ્યમાં હોય ને તો આ બધું સત્સંગ ને એવું થાય, તો ભાગ્યમાં છે એટલે તો તમને તમારી સોસાયટીમાં રાખ્યું છે, તો આપણે ગરીબ બારામાં નીકળી શકતા હોય. અથવા સોસાયટીને બહાર જવું પડતું હોય આપણે, તેથી જ કોઈ નું ગીત હોય. આ કૃષ્ણ ના ગીત ગાવા તો એ ગામ ના ગાવાય કે ભાઈ ગયો એવું નથી હોય, ઘરે ઘર ગાવા તો બે વિયા વિયા જવું પડે છે ને એવું. કારણ કે નથી ભાગ્યું, એ લોકો નું માનવું કે ભાગ ખુલાતા તમે ભાગ ને પકડી લઈએ. આપણે વિચાર છે, કારણ કે ભક્તિ ભાગ્યમાં હોતી નથી, ભક્તિ કરવી પડે છે. એટલા માટે કૃષ્ણચંદ્ર ગીતામાં કહે છે કે જે ભક્તિ કરે છે, કીર્તન કરે છે, મારા નામનો જપ કરી મને પ્રણામ કરે છે, એ નિશ્ચિત મને પામે છે. અને આવા ગીતાના સત્સંગો જે સાંભળે છે એ મારા હૃદયમાં રહે છે. અને હું એનું પુત્રોનું પરિવારનું સંપત્તિનું નિત્ય ધ્યાન રાખું છું, એને જે જે જરૂર છે એ આપું છું, અને અંતે મારા ધામમાં લઈ જાઉં છું. એની ગેરંટી કૃષ્ણ આપે વૈષ્ણવોને, ક્લિયર. પણ આજના સમાજને ભગવાન ઉપર વિશ્વાસ નથી, ખોટા ઉપર વિશ્વાસ છે. હાથ આઠ વાર કરી જાય ગામમાં એની ઉપર વિશ્વાસ છે. એને જે ભીડ છે કૃષ્ણ કહે ખોટા, ભગવાન જે સત્ય એની ઉપર વિશ્વાસ નથી. એક નંબરના ખોટા પણ એની ઉપર આપણને વિશ્વાસ માણસો. અને જે કોઈ બી ખોટું કૃષ્ણ ક્યાં કોઈ વચન ખોટું પડી બતાવે એનું, એની ઉપર નો વિશ્વ, એની ઉપર કાંઈ નહીં. ભગવાન ની જરા થાકી ગયા ગીતામાં રહેલી, એટલા માટે બે મેસેજ. હરે કૃષ્ણ મહામંત્ર નો જપ પ્રાર્થના નિત્ય કરો. બધી જે જૂનું છો પકડીને બેઠા હતા ને, જે કઈ આનંદ આવતી ન હોય, સનાતન ધર્મ ને ગીતા ભાગવતી વિરુદ્ધ હોય ને, બંડલ એને પેક કરો. એટલા માટે મહામંત્ર જપો, કલયુગ નો ધર્મ મહાભગવાન નું નામ જપવું, અને સત્સંગ કરો શુદ્ધ ભક્તો હરે ગીતા ભાગવત. અને આ ગીતા જયંતિ મહિનો છે. ગીતામાં કૃષ્ણ 18 અધ્યાયના 66-67 નંબરના શ્લોક નિશ્ચિત ઘરે જઈ ખોલજો, રવિવારે ખોલજો, ગાળો હોય ત્યારે. 18 અધ્યાય 66-67-68 બે ત્રણ શ્લોકો જોઈજો છેલ્લે. એમાં ભગવાન કહે છે કે જે મારી ગીતાનો પ્રચાર કરે છે, ગીતાના અમૃતમય જ્ઞાનનો, એનાથી પ્રિય મને કોઈ છે નહીં, થયું નથી અને થશે નહીં. ગીતાનો જે પ્રચાર કરે એ મને સૌથી પ્રિય છે અર્જુન, અને એ મારા ધામને સનાતન ધામને પામશે એમાં કોઈ સંશય નથી. ભગવાને આવી વચન ગેરંટી આપી છે ગીતા. એટલા માટે પ્રભુપાદજી આજના મહિનામાં ભક્તોને પ્રોત્સાહિત કરે છે કે તમને ગીતાના જ્ઞાનથી જીવનના સંસ્કારને આનંદને સદગતિ તરફ બોલાય, તો તમે જેને તમારા માનો છો એને ગીતા આપો. તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં, તમારી ફેક્ટરીમાં, તમારા હગામાં, કોઈને પણ આ મહિનાની અંદર ગીતાનું દાન, દાન ન કરો તો રૂપિયા જ આપો. ગીતા બીજાને વહે, કારણ કે આનાથી ભગવાન કહે છે મને ગમે છે અને હું એની ઉપર પ્રસન્ન થઈ ગયો છું, અને એનાથી પ્રિય મને કોઈ નથી. એટલા માટે ભક્તો ખૂબ મહેનત કરીને ગીતા વહેંચે છે. ગયા વખતે આપણે ભાવનગરમાં હરે કૃષ્ણ ધામ વાળાએ 2000 ગીતા વેચી હતી ખાલી 10 દિવસમાં. હું ખાલી 20-25 કારખાનામાં અમે ગયા હતા, પણ એક એક ભક્ત એટલો પ્રયાસ કરે કે શું એક ભક્ત ને 10,000 વાળામાં 10 જણા ન હોય તો એક 50 રૂપિયા ગીતા નથી, 60 રૂપિયા. અને ગીતા ઘરે પડી હોય તો કોઈ ખોલે વાંચે, અને રહેલા ગમે ત્યારે સમય વાંચીને એનું જીવન, અને એ જેટલી ભક્તિને પૂરની ફળ કોને મળશે દેવા વાળા. માવામાં આપણે લેલે કરતા હોય ગીતા કરે, આપણે નથી કહી શકતા. અને જો મહાભારતમાં લખ્યું છે કે ઈષ્ટમ ધર્મે જોઈએ, અગર તમે કોઈને તમારા માનો છો, હગા માનો છો, પ્રિય માનો છો, તો એને ધર્મમાં લગાડો. તમે એને ધર્મમાં નથી લગાડતા તો તમે હગાના નામે કલમ છો, કારણ કે એમાં એનું હિત નહીં થાય. હિત તમે કરો, તમે તમારો માનો છો ને, સંબંધી માનો છો ને, તો એને ધર્મ કર્યા વગેરે એનું સારું નહીં થાય. ધર્મ જયારે વાંચશે, જયારે ધર્મ ગ્રંથ ને વાંચશે ત્યારે ને, અથવા ધર્મ ગ્રંથ નો પ્રચાર કરશે. તમે નહીં માનો, અમારે ઇસ્કોન મીરારોડ ની મંદિર ની બાળાઓ સ્ત્રીઓ થઈ અને 1000 ગીતા વેચે છે, માતાઓ. તો એક એક ભક્ત 50-100 જેવી જેની કેપેસિટી. ભગવાને એમ કીધું, ફળ મારા તું કરમ ભલે બે, પણ હાજી હૃદય આપણો પ્રયાસ હોવો જોઈએ કે નહીં. હું ગીતા ભગવાનની ગીતાનું આ જ્ઞાન બીજા. અને જુઓ, અન્નદાન, ભૂમિદાન, બહુ પ્રકારના દાન આવે, વસ્ત્રદાન, પણ જ્ઞાનદાન ની તોલે કઈ નો, હે ને? કારણ કે વસ્ત્ર બે દિન ફાટી જાય, ખાવાનું 2% વળી ભૂખ્યો ને ભૂખ્યો, પણ આ જ્ઞાન આપ્યું છે ને, જ્ઞાનના આધારે એનું જીવન કરી જાય. આ સર્વોપરી વસ્તુ છે આ જ્ઞાન. અને એમાં ગીતા અમૃત જ્ઞાન. સંસારિક વિદ્યાની કેટલી વેલ્યુ આપણો સમાજ સમજે કે વિદ્યા બહુ જરૂરી છે, સ્કૂલ ખોલો. તો આ તો અધ્યાત્મ વિદ્યા છે. આ વિદ્યા ની કેટલી, આત્મા પરમાત્માની વિદ્યા. બોલો, બીજું ઇન્જેક્શન ભરવાનું તોડવાના એની વિદ્યા. આજે કઈ સાયન્ટિસ્ટ ડોક્ટર એ અંત સમયે કોઈ કામમાં નહીં આવે, આત્માને કોઈ કામની નથી, છતાં એને તમે આટલી વેલ્યુ આપો છો. તો આ તો અધ્યાત્મ વિદ્યા છે ને, ગીતાનું પરમ જ્ઞાન છે, જે પરમાત્માની પ્રાપ્તિ કરાવશે, જન્મને સુધારી દેશે. એ જ્ઞાનને કેટલી વેલ્યુ. તો દરેક ભક્તે ગીતા વાંચવી જોઈએ અને યથાશક્તિ ગીતાનો પ્રચાર કરવો જોઈએ. તમને પ્રવચન નું આવડે, કહેતા આવડે, કઈ નહીં, આમાં જે લખ્યું છે દેતા આવડે ને, કારણ કે તું લઈ લે વાંચી લીધું, તમને સમજાવતા ન આવડે એ વાંચશે આજ નહીં તો કાલ. અને પ્રભુપાજીની ગીતા, પ્રભુપાજી કહેતા બોમ્બ છે, એટમ બોમ્બ. જે વાંચશે એના જીવનમાં ભક્તિ અને એનું અજ્ઞાન ધડાકાની સાથે ઉડી જાય છે. કેમ બોમ્બ પડે તો અમુક ફટફટ થઈ જાય ને પછી, એમ આપણો જે જૂનો કાટમાળ છે ને અજ્ઞાન, એમાં એક મોટો વિસ્ફોટ થાય છે અને સત્ય બહાર આવે છે કે રિયલ ભગવાન શું છે, ભક્તિ શું છે, ધર્મ શું છે. આ ગીતા વાંચીને ગાયનું માંસ ખાનારા લોકો પણ પવિત્ર વૈષ્ણવ થઈ ગયા, હજારો, એક બે નહીં, આજે ઇસ્કોનનું પ્રમાણ. બહુ પ્રભાવ છે એક સંતને લખેલા તાત્પર્યો અને કૃષ્ણના મુક્તિ નીકળેલા અમૃતમય શ્લોકો. અને વાંચો અને આનો પ્રચાર કરો, ભગવાનની કૃપા, ભક્તિને મેળવો અને જીવન સાર્થક કરો. નહીં તો આ સંસારની માથાકૂટમાં માનવ જીવન આમનામ વેળે વ્યર્થ થઈ જાય. બહુ મહિમા છે, બહુ મહિમા ગીતાના. સાક્ષાત ભગવાન મહાદેવ, કૈલાસ અધિપતિ, માથે ચંદ્ર શોભે છે જેના, અને જેની જટામાં ગંગા છે, એ ભગવાન શિવ એમની પત્ની પાર્વતીને કહે છે કે હે ઉમા, પાર્વતીજી ગીતા સાંભળવા બેઠા. અત્યારે પાર્વતી નહીં બે, પણ આ શંકર ને ફાવી ગયું ને, આના બી બીજું ફાવે છે. પાર્વતી પણ આ કથા છે પદ્મ પુરાણમાં કે પાર્વતીજી રિક્વેસ્ટ કરે છે કે હે ભગવાન શિવ, તમે તો ત્રિકાલજ્ઞ આદિ દેવ છો અને ભગવાન શ્રી કૃષ્ણનો અમૃતમય ગીતાનું જ્ઞાન તમે સંપૂર્ણ જાણો છો, તો એ ગીતાની મહિમા મને કયો? પાર્વતીજી પૂછે. તો સાક્ષાત ભગવાન શંકરજી એક એક અધ્યાય વાંચવાનું કેવું ફળ છે એ બતાવે. સાંભળવું છે એકાદું ફળ તમારે? ખીચડી ગાડી નહીં થઈ ગઈ, ઓકે, થાકી નીકળી ગયો ને? ઘણા પરણે પણ કે આ તો કે સમજાવું જોઈએ, અમારે બહાર જવાનું. તો સત્સંગ તો 1-1.5 કલાક માટે પૂરો ન થાય, શરૂ થાય. શું થાય? જીવનમાં સત્સંગ નિત્ય કરવો જોઈએ. બહુ મહિમા છે. ભગવાન શંકર કહે છે કે ઉમા સાંભળ, એક વ્યક્તિ બહુ મહા મહેનતે પ્રયાસ કર્યો જીવનમાં, બ્રાહ્મણ પરિવારનો હતો, એનું નામ હતું પિંગલ. શું નામ હતું? પિંગલ નામનો બ્રાહ્મણ ગુરુ બાબાને જઈને વેદ વાંચ્યા, વિદ્યા ભણ્યો, નિયમ બધા પાલન કરતો હતો. જે રીતે અજ્ઞાનના છોકરાઓ છે ને, ભણે ગણે બહુ કષ્ટ કામ કરે, ભણી શું કરવાનું છે? ભણવું છે, નોકરી હાથે એક કામ એવું કરે છે કે બીજું હારું ખોટ કામમાં લાગે. ભણી માણા ફ્રી થવો જોઈએ, એ બદલે ભણી ના માણા બંધાય છે. જોવા એટલું અજ્ઞાન. એવી વિદ્યા એવી છે સંસારની, તમને મુક્ત નહીં કરે, બાણ છે. ચાહે તેની ડોક્ટરી એની કોઈ બી વિદ્યા, ગીતાની વિદ્યા મુક્ત કરશે માણાને, પણ આ વિદ્યા સંસારી વિદ્યા કામમાં ઓર ફસાવશે.
કોઈ કામકાજમાં લાગે એટલે રૂપિયા કમાય, તો રૂપિયા ક્યાં વાપરવા? તો એક લાવો, એક લાવો, હું લાવો એક, તું બધા ઘરે એક લાવો છો. વિદેશોમાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ લાવો, હું ભારત હજી બહુ આગળ છે, એક લાવો છું કમ સે કમ. પછી એના બે ત્રણ ચાર પાંચ પુત્ર, અને એમાં રચ્યા ઢચ્યા કર્મના જાળા, અંતે એમાં મરી ગયો, કેસ ખતમ. આવું જીવન સત્ય છે. આ બ્રાહ્મણ ત્રીજી દશા વિદ્યા ભણ્યો, એક સુંદર સ્ત્રી આને પરણ્યો, નામ હતું અરુણા. લગ્ન થયા પછી એનો મેળ નતો, સ્વભાવ નો મેળ હોય ને, લગ્ન થાય પછી આત્મજી ના આત્મજાની કૃપા જે જે દેવી દેવતા ગુરુજી થયું હોય કાળમાં, એ બેનો મેળ નતો ખાતો સ્વભાવ, અને બેને જાણતું નહીં. અને એ પાડોશી ને ખબર, બધા પાડોશી ને ખબર પડે કેવું જાણે ન જાણે, અને એના કારણે દ્વેષ વધતો ગયો. અને દુર્ભાગ્યથી એ સ્ત્રીનો સંગ એટલો ખરાબ, એને બેન પણ ચડાવવા વાળ્યો, એ પણ એવી જ હતી. તો એ પતિ પ્રત્યે અતિ ક્રોધ, આવી દુર્દશા થઈ. અને અંતે થયું એવું કે ભાતમાં આવી, શંકર ભગવાન આ કથા કહી રહ્યા છે, કોઈ પેપર ની કથા નથી, કોઈ ઉપન્યાસ જ સંભળાવી રહ્યા તમને રાતે હાડા દહે. શંકર પાર્વતી ને કહે છે, અને વ્યાસદેવજી એ પદ્મ પુરાણમાં કથા લખી છે, કોઈ સામાન્ય વાત નથી. આ એક હતો રાજા ને રાણી, વાર્તા વાર્તા બાબાટ, એવું કઈ નથી કરવાનું. સત્યનું દર્શક સમજે ને, જીવન એવી રીતે વ્યતીત થતું હતું. એવામાં સમયનો પ્રભાવ એવો પડ્યો, અને અંતે એને પતિને હુતા મારી નાખ્યો એ સ્ત્રીએ. એટલા માટે સાહેબ ચાણક્ય પંડિતે કીધું છે, નદી, રાજા, અગ્નિ, સ્ત્રી, આ કોઈનો વિશ્વાસ ન કરે. આ બધી આઈટમો રહી છે, કઈ પણ કરી શકે, કોઈ પણ પગલું લઈ શકે. હા, વૈષ્ણવ માટે અલગ ધર્મ છે, કર્મી લોકો તો કઈ પણ કરી શકે. મારી ને કે એના પતિને, અને ફળ, કર્મ નું ફળ એવું હતું કે ઓલો બીનો ગીધ, હું બીનો વંચર. આ ગીધ તમે કહો ને, રણ મેદાનમાં માણસ મરેલી લાશો ખાય, ગીધ, ગીધ નામનું એક પક્ષી છે. અને આને પણ એક પતિ હત્યાને કારણે જીવ શરીરમાં ભારી રોગ થયો, અને ઈ મરી ગઈ, અને ઈ મરેલી ચકલી થઈ. એટલે શું થયો, પાર્વતી એક પ્રશ્ન પૂછ્યો કે મહાદેવ, એનો ગીત બન્યો, આ ચકલી બની, પણ એ બેને યાદ રહ્યું કઈ? ત્યાં કૃપા એવી થઈ કે એ ગીતને યાદ હતું કે આ મારી આ ચકલી, તો હજાર ચકલીઓ હોય ને, પણ એમાં એ ઓળખી ગયો કે આવડે આ ઈ ચકલી જે મારી પત્ની હતી મને તાળી દીધો. પૂર્વ જન્મનો ભગવાનની કૃપાથી ગીધને યાદ હતો, ચકલી નહીં, એકને યાદ હતું, એકને. તો શંકર ભગવાન કહે કે દેવી, ઈ ગીધ ઈ ચકલીને જોઈ ગયો, અને જોઈ ગયો એટલે હવે તો જન્મ જન્મ વેરી દુશ્મન હાથમાં આવ્યો હતો. ગીધે ઈ ચકલીને ચાંચમાં પકડી જોઈ ગયો, અને ગીધ તો ઉડવામાં બહુ માસ્તર હોય, એની ચાંચી બહુ મોટી હોય, ચકલી તો એની સામે કોઈ હેસિયત નથી એની. અને ચકલીને પકડી પકડીને દબાવી, એટલે અડધી પ્રાણ અભિનંદન તો કરી નાખ્યું, લઈને આકાશમાં ઊંચે ઉડી ગયો, અને એમ કે હજી એક વાર મોઢા દબાવી નેઠે નાખી દે, ગામો રામ નામ થઈ જાય. અને બન્યું એવું કે ગીધના થંડામાંથી ફરી ચાંચમાં પકડીને દબાવી, અને હજી વધારે દબાવી, એક વાર ચાંચ ખોલીને કે હજી એક વાર ફટાકી દબાવી દો, એ દબાવવા જતા એ ચકલી છૂટી ગઈ. ચાંચમાં ફરી વાર આવી નહીં, એ તપડતી તો બચવા તો કરે ને ચાંચમાં, અને એ છે નીકળી જાય. અને રણ પ્રદેશમાં એક ખોપડી, ખોપડી સમજો છો, ડેન્જર બોલે ને ખોપડી, એની અંદર થોડુંક જળ હતું, એમાં ફટાક દઈ પડી, તો પડીને તો છાંટા તો બહાર ઉઠે ને, જળમાં કોઈ ઉપરથી વસ્તુ પડે થોડુંક બહાર ઉઠે, અને જેવી બહાર પડી એવામાં એ ચતુર્ભુજ શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ રૂપ થઈને આકાશમાં મંડી ગયો. पार्षद विष्णु देवता बनी गई। चकली मैं हो जाएगी देवता, वो लोग गीत जोड़े थे कि अरे आने में पकड़ी थी ना पड़ी कहीं गीत की दृष्टि अपार संपत्ति गीत बन जटाई इन दृष्टि बहुत दूर होती जाती है। ऊपर की इन्हें जो कि आ चकली अंदर पड़ी और एक देवी शरीर थे ऊपर हो गई तो देव इस गीते धड़ाम देने आए वो नीचे नीचे आता नहीं साथ ही हेठे तरह तो पानी में जो खोपड़ी में अंदर जो पानी है એમાં થોડોક સ્પર્શ થયો તો ઈ બી શરીર પર લઈ ગયું ગીત શરીર મેન્યા છૂટી ગયું અને ઈ તે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ થઈ ગયા વિષ્ણુ સ્વરૂપ પાર્ષદ બની ગયા। તો શંકર ભગવાન ને પાર્વતી જે કેમ સલામ તમે થોડા દિન થોડા ટાંકી ભગવાન ભગવાન શિવ ને કે તમે શું વાત કરો કારણ કે બે પાપી જે બ્રાહ્મણ પત્ની ને આગલા જીવન એને કોઈ હોળ માળા કરી હતી કોઈ સાધના કરીને તેની વાત કરો આમ પાર્ષદ બની આને તૂટી ગયા તો એનો લેવો પડતો અને તેને આમ બસ એની ખોપડીમાં પડી કેમ આવું થયું કે દેવી વાત સત્ય છે કમાલ હતો એ ખોપડીમાં એટલે કે ખોપડીને અડવાથી ને જોવાથી નાવું પડે હાડક્યું ગણાય અશુદ્ધ ગણાય એમાં કમાલની ક્યાં વાત કે એ ખોપડી જે છે એ રાજસ્થાનની અંદર પડેલી રણ પ્રદેશમાં એ ખોપડી એક વટ નામના બ્રાહ્મણની હતી જે રોજ ભગવદ્ ગીતા વાંચતો હતો અને ગીતા વાંચવાને કારણે એનું શરીર પવિત્ર થઈ ગયું હતું અને એનું હાડકું પવિત્ર થઈ ગયું હતું અને એ અંદર રહેલું આ જળ ગંગાજળ કરતા પણ પવિત્ર થઈ ગયું હતું। ગીતા વાંચે એની ખોપડીના જળના સ્પર્શથી પાપી ગીત અને ચકલી મુક્ત થઈને ભગવાનના ધામ આવી જાય। કોઈ તપસ્યા નહીં કોઈ સાધના નહીં આ ચકલીની જે ગીત ની પાપીઓ હતા પેલા અને સ્ત્રી હત્યા વધારે તો પતિ હત્યા કરી હતી પણ તોય ગીતા વાંચનારની ખોપડીના જળના સ્પર્શથી તો જે પોતાના આંખોથી ભાવથી પ્રેમથી ગીતા વાંચે એનું શું થાય એના ખોપડીના જળથી જ એને ભગવત પ્રાપ્તિ થતી હોય તો જે ભાવ અને પ્રેમથી રોજ ગીતા વાંચશે એને શું મળશે દેવી। તો એમાં સાંભળીને આશ્ચર્ય થઈ ગયા કે શું કમાલ છે તો એને તરત પૂછ્યું કે ગીતા વાંચવામાં હજી કોઈ લાભ તો શંકર ભગવાનને કેટલા લાભ તમે કહો 18 કથા કીધી આવી 18 અધ્યાયની 18 કથા કીધી અને પાર્વતી આ સાંભળી પરમ પ્રસન્ન થયા અને ગીતા વાંચે છે હવે પાર્વતી વાંચતા હોય તો અત્યારે પાર્વતી ગુજરાત સમાચાર એટલા મરી ગયા એટલા કપાઈ ગયા બધું આમ થઈ ગયું બધું આમ થઈ ગયું બસ એનું નવો કઈ ન્યૂઝ નહીં હોય કદાનમાં ક નેતા હોય કે ક્રિકેટ કરવાની કે ફિલ્મ સ્ટાર હોય આ બધા ઉતરી ગયેલા જેટલા છે ને એની ચર્ચા કરતા હોય કૃષ્ણ ગીતામાં શું કીધું રામાયણમાં રામચંદ્રજી શું કીધું તો ઝીરો ખબર નહીં। આ છે આજનો ભારત આ છે આજના સંસ્કારો પ્રભુભાઈજી એ ક્રાંતિ લાવી છે આખા વિશ્વમાં કે સનાતન ધર્મ ગીતા ભાગવતથી લોકોને પરિચિત કરાવી દીધા અને કરોડો લોકો આ સમજે છે વાંચે છે ને જીવનમાં સુખ શાંતિ આનંદ અને સદગતિના માર્ગે વળી ગયા છે। હવે સાધના સોસાયટીનો વારો છે ખબર નહીં એમાં કેટલા લોકો શું ધારે છે ને શું ઈચ્છે છે કારણ કે ભગવાને એક છૂટ આપી છે સ્વતંત્રતા જ્ઞાન દેશે કરવું ન કરવું તમારી ઉપર છે અને ફળે એવું જ પામશો આ કોઈ બંદૂક રાખી દેવાય મારા એમ નથી એને કરાવવા તમે થોડીક ભૂમિ હલાવે ને આમાં તો બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કરવા એટલે થોડુંક હવાવે ને ભગવાને કૃપા કરી સ્થિર રાખ્યું છે હવા આપી બધું આપ્યું સ્વતંત્ર છો યાર કારણ કે ભગવાન પ્રેમ ઈચ્છે છે પ્રેમથી આવે ભક્તિ એને જ કહેવાય પ્રેમ સમર્પણ નહીં તો એને કરાવવું હોય તો વાર ન લાગે બધા કામ સ્ટોપ થઈ જાય બધા માળા મને કરવા ભગવાન પ્રેમ ભક્તિના ભાવના ભૂખ્યા છે કોઈ વસ્તુ ના નહીં અને તેની એક બે માળા કરશો સત્સંગમાં આવશો એને એને કમાણી થઈ જાય એવું નથી આપણા લાભ હાટો છે એવું નથી કે આપણે બે માળા કરી ભગવાનને સારું પડે આપણને સારું પડશે એને પડેલું છે
એને કોઈ ફરક નહીં પડે તેને કરો કે ન કરો, આપણા સુખ આનંદ અને સદગતિ માટે કરવાનું. તો ભગવાન શંકર કહે છે કે રોજ ગીતા વાંચવી જોઈએ. જો પુરાણ તમારી અંદર કોઈ સાચું કહેવા વાળું નહીં મળ્યું હોય, નહીં તો કોઈ માણસ ગીતા છોડીને બીજું વાંચે છે? અને ધાર્મિક કહેવા થાય છે ગીતા ને જ વાંચતા. એની એક બે વખતે ગીતા એક સોસાયટીમાં વેચવા ગયા હતા, તો બહાર થી તો બહુ ધર્મ ના પોસ્ટર ફોટા અમે લે છે. મેં કીધું ગીતા ને બહાર લખી આગાડ્યો. મેં કીધું હું આખા એટમ નું ટાઈમ કોમ છે કીધું. અમારા ધર્મ ના બીજા છોકરા બધું કયો તમે કાઢ્યો ધર્મ? આનથી તો કૃષ્ણ ની ગીતા થી પરે ધર્મ ધર્મ કયો કાઢ્યો? અને ગમે ધર્મ ના હોય, કમસે કમ એક સંત પ્રત્યે કે એક શાસ્ત્ર પ્રત્યે જેને આદર ન હોય એવું ધર્મ ના બીજા રહે. બહુ ખૂબ ઠેકડો મારી રાખે જેવું અમારે લઈ કઈ પગાર થાય કે તમને મફત પગાર હોય કે આપ જોતી નથી. અમારા ધર્મ ના બીજા ચોપડા છે. મેં કીધું દુર્ભાગ્ય તમારે કે તમારા ધર્મમાં ગીતાના આધારે તો બીજા ગ્રંથો બન્યા છે. કારણ કે વ્યાસે લખેલું કૃષ્ણ કીધું એથી પરે તમારું કોઈ શાસ્ત્ર છે? કોઈ ઋષિ એથી મોટા છે? વ્યાસ થી કે સુખદેવ થી કે કોઈ ભગવાન કૃષ્ણ થી મોટા એવું કઈ લખ્યું છે? આ દુર્ભાગ્ય છે આજના સમાજ. એટલા માટે તમારી સાથે એક કર્તવ્ય, એક સેવા ભગવાન કૃષ્ણને સંતો આપે છે. ગીતા વાંચો, ગીતાના સંસ્કાર જીવનમાં ઉતારો, અને ગીતાનો સાર છે કૃષ્ણની ભક્તિ, એને સમર્પણ કરો અને યથાશક્તિ આનો પ્રચાર કરો. કુળ ના કુળ કરી જશે અને તમારું સૌભાગ્ય ઉગડી જશે. તો આ ગીતા મેરેથોનમાં પ્રત્યેક ભક્ત સંકલ્પ કરો, 20 ગીતા, 50 ગીતા, 100 ગીતા, જેની જેની કેપેસિટી અને વેચો. આના જે 40-50-60 રૂપિયા હોય છે ને ગીતાના, એ પણ બીજી ગીતા છપાશે અને બીજા ભક્તોને જાય. આ કોઈ સંત સેવામાં, જ્ઞાનની સેવામાં આ ધન જાય છે. 70-75 રૂપિયા જયારે ગીતા મૂળ પ્રાઇઝમાં ટેક્સ સાથે આવે છે, છતાં ભક્તો કન્સેશન રાખીને કંઈક પ્રયાસ કરે કે બીજા પાસે જાય. તો અત્યારે 75-70 રૂપિયાની ગીતા છે. જેની કેપેસિટી હોય લઈ જોઈ વેચવી જોઈએ બીજાને. આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. સાર રૂપમાં બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. રોજ પ્રાર્થના કરજો, તમારી સાધના છે સત્સંગમાં આવો અને પ્રાર્થના કરો મહામંત્રથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે. ધન્યવાદ બધાને. ભગવાન શ્રી કૃષ્ણ તમને બધાને સુખી રાખે એવી શુભકામના. અમારા પ્રભુજી સુરેશભાઈ કૃષ્ણધામથી જોડાયા છે, ઘણા ભક્તો સત્સંગમાં આવે છે. ગૃહપુત્ર જીત